તારીખ 14/2/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 104 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 89
ત્યાં પ્રીતિ કર અને અમારા પ્રત્યે પણ પ્રીતિ જોઈએ. દિવ્ય ધ્વનિમાં આમ કહે છે, એ દિવ્ય ધ્વનિ ઉપરથી જે આપ પહોંચાયા એ ભયમ છે. બીજી રીતે કહેવાનો પ્રશ્ન એ તો હરિહંસદેવ વિરાજમાન હોય તો એમ કહે, પરમદેવની ઉપસ્થિતિમાં હોય તો એમના શાસ્ત્રો એ દ્વારા હરિહંસદેવ આમ કહે છે એમ સમજાય છે. તું જ્ઞાન માત્ર છો, તું સંક્ષેપ રીતો છે જ્ઞાન માત્ર કરો. પોતાના સ્વરૂપમાં સાવધાન થવા માટે, સ્વરૂપને સંભાળ માટે આટલો ભાવ પૂરતો છે કે જ્ઞાન માત્ર, હું જ્ઞાન માત્ર છું, બસ એટલું કહે છે. સમસ્ત શ્રુતનો એ સાર છે અથવા દિવ્ય ધ્વનિનો એ સાર છે. એટલે એક માત્ર એક શબ્દનો જ એક મંત્ર છે એમ કહી ચાલે. ભગવાન એમ કહે છે કે તું જ્ઞાન માત્ર છો, એટલે કે રાગાદી અને દેહાદી સ્વરૂપે તું નથી એ વાત એમાં આપોઆપ આવી જાય છે નાસ્તિથી. ત્યાં પ્રીતિ કર અને અમારા પ્રત્યે પણ પ્રીતિ છોડી દે. તારા સ્વરૂપની રુચિ પ્રીતિ કર એટલે રુચિ કર, એમાં પણ કલ્યાણ સમજ અને તારા સ્વરૂપમાં તું સંતુષ્ટ થા. એ બધા બોલમાં આવી જાય. સમય 206 ની ગાથા છે, એમાં એ વાત છે. એમાં એ જ કલ્યાણ છે, જેટલું આ જ્ઞાન છે એટલો જ આ સત્ય આત્મા છે. જેટલું આ જ્ઞાન છે એટલું જ કલ્યાણ છે, અને જેટલું આ જ્ઞાન છે એમાં જ સંતુષ્ટ પ્રીતિથી રુચિથી સંતુષ્ટ થવા યોગ્ય છે. જીવ જ્યાં સંતોષ પામે છે ત્યાં એની રુચિ છે એમ પ્રસિદ્ધ થાય છે. કોઈ પણ ક્ષણિક ભાવ પર્યાય માત્રમાં, કોઈ પણ પર્યાય માત્રમાં સંતુષ્ટ થવાનો નિષેધ એટલા માટે છે કે રુચિ તો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની હોવી કરે, અને એ સિવાય રુચિ કોઈ બી હોય એટલા માટે. પછી બીજી બધી તો દૂરની વાત છે, રાગ રાગનો વિષય એ બધી આગળની વાત છે. શુદ્ધ પર્યાય તો સ્વરૂપની શક્તિ વિશેષ પ્રગટ થઈ એ દશા છે. આત્મ સ્વરૂપની જ શક્તિ વ્યક્ત થઈ એવી જે દશા, એમાં પણ સંતોષ પકડવાનો નિષેધ છે. બહુ અલૌકિક સિદ્ધાંત છે. અને સુધવાણીથી જ પ્રવેશ કરે છે. એક સમયની અવસ્થાની મુખ્યતાથી સંતોષ થયો કે રુચિ થઈ અનુભાવ ઉત્પન્ન થયો. સ્વસ્થાન છોડીને અન્ય સ્થાનમાં અસ્થાનની અંદર અનુભવ ઉત્પન્ન થઈ ગયો. બધી લાઈન ફરી ત્યાં છે, દિશા બદલાઈ જાય છે, ઉલટી દિશામાં પરિણામનો પ્રવાસ શરૂ થઈ જાય છે. જો કે જેને શુદ્ધ પર્યાય હોય તેને કેમ થતું નથી, કેમ કે શુદ્ધ પર્યાય ત્યારે જ ઉત્પન્ન થાય છે કે જ્યારે એને ત્રિકાળી શુદ્ધ આત્માની રુચિ અને ત્યાં એની વિશેષતા, ત્યાં પ્રેમ અને ત્યાં સર્વસ્વ પણ એ પરિસ્થિતિમાં શુદ્ધ અવસ્થા ઉત્પન્ન થાય છે. એટલે શુદ્ધ પર્યાયવાદને એ પ્રશ્ન ઉત્પન્ન નથી, પણ છતાં પરિસ્થિતિને સ્પષ્ટ કરવા એમ કહેવું પડે છે કે એ શુદ્ધ પર્યાયમાં, ગુણવાન પર્યાયમાં શક્તિ વ્યક્ત થઈ છે એ પર્યાયમાં પણ એ પર્યાયમાં પોતે સંતોષ માનતા નથી, ક્યારેય એને મુખ્યતા આપતા નથી.
સંતુષ્ટ નહીં થવાની કેટલી ફરક હોય છે
એમ વાત છે. કેમ કે રુચિ સાથે સંબંધ ધરાવે છે. રુચિ છે એ સમ્યક, જે આત્માની રુચિ છે, સમ્યક દર્શન પહેલાં જે આત્માની રુચિ છે એ સમ્યક શ્રદ્ધા ઉત્પન્ન થવાની પૂર્વ ભૂમિકા છે. શ્રદ્ધાને લાગે વળગે છે ત્યાં સુધી એની પૃષ્ઠે છે પૂર્વ ભૂમિકા. અથવા જેમ સમ્યક શ્રદ્ધા નિજ સત્તાને ગ્રહણ કરે છે, સ્વસત્તાને ગ્રહણ કરે છે, એમ રુચિનું પણ એ કાર્ય છે. એમ સોગાનીજીએ કહ્યું કે રુચિ જ્યાં હોય ત્યાં જીવ જાગૃત રહે છે, રુચિના વિષયમાં એની જાગૃતિને સાવધાની રહે છે. જાગૃતિ એટલે શું? કે એ હું જ્ઞાન માત્ર, તે હું જ્ઞાન, હું જ્ઞાન માત્ર એમ અસ્તિત્વને ગ્રહણ કરવાનો પ્રયાસ તે રુચિ છે. અને અસ્તિત્વને ગ્રહણ કરવાની સફળતા છે તે સમ્યક દર્શન છે. અસ્તિત્વ ગ્રહણનું કાર્ય પણ એ જ કરે છે, શરૂઆત એ જ કરે છે. અસ્તિત્વ ગ્રહણ કરવાની દિશામાં જે કાંઈ પ્રયાસ છે એ રુચિ કરે છે અને એ સફળ થાય છે ત્યાં સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. એટલો બધો ઊંધો અભ્યાસ થઈ ગયો છે, ઊંધો ઘણો દ્રઢ થઈ ગયો છે, એનો અર્થ એમ છે. એટલે શું છે કે વિચાર છે એમાં એટલી શક્તિ નથી. જે ઊંધી પરિસ્થિતિ અનાદિથી સર્જાયેલી છે, નવી નથી કોઈ, અનાદિથી સર્જાયેલી છે પરિસ્થિતિ. ક્યારે પણ જોવો તો અનાદિથી છે. એ પરિસ્થિતિને તદ્દન ઉથલાવી નાખે, ઉખેડી નાખે મૂળમાંથી, એમાં માત્ર વિકલ્પ વિચારની શક્તિ કામ નથી કરતી. એમાં જાગૃતિ આવવી જોઈએ. એટલે એમાં શું છે કે વિકલ્પ વિચાર પરોક્ષ કામ કરે છે, જાગૃતિ છે એને પ્રત્યક્ષ વાસ્તવિકતા સાથે સંબંધ છે. કે જો મને જ્ઞાન થઈ રહ્યું છે, મને જ્ઞાન થઈ રહ્યું છે એવી જો કોઈ વાસ્તવિકતા ખ્યાલમાં આવી શકે એમ છે. કેમ કે ખ્યાલ કરનાર જ્ઞાન છે નહીં. હવે ત્યાં જાગૃતિ લાવી કે જો જ્ઞાન મને થઈ રહ્યું છે તો હું જ્ઞાન માત્ર જ છું, એમ ચાલતી અવસ્થાથી જ્ઞાન સ્વભાવને પકડવો છે અથવા જ્ઞાન વસ્તુને પકડવી છે. જ્ઞાનની અવસ્થાથી જ્ઞાન વસ્તુને પકડવી છે એમ વાત છે. બુદ્ધિના વિષયમાં એવી વાત આવે છે. વ્યાપી વ્યાપક સંબંધ પ્રમાણ છે, પૂરા દ્રવ્યની સાથે છે. ક્ષેત્ર 965માં બોલું તો એવો એક બોલ નીકળ્યો છે, દ્રવ્યકા શુદ્ધ પર્યાય કે સાથ વ્યાપી વ્યાપક વ્યાપક સંબંધ પૂરે દ્રવ્ય કે ક્ષેત્ર કે સાથ છે. સાંભળતી વખતે પણ એનું લક્ષ્ય એમ હોવું જોઈએ કે માત્ર સાંભળીને સમજવું નથી, અંદરમાં કેવી રીતે ઉતરવું છે એ લક્ષ્ય લાગે. પ્રયત્ન કરીએ તો કામ થાય છે, પ્રયત્ન કરીએ ને કામ ન થાય એવો આ વિષય નથી, પણ એટલી ગંભીરતાથી પ્રયત્ન કરવો છે. ઉપર ઉપરથી ભાવના થાય છે, ઈચ્છા થાય છે, પણ વંશના વચના વ્રતમાં એ બોલાવે છે કે ભાવના તો જીવને ઘણી વાર થઈ છે કે મારું કલ્યાણ થાય, મારું અહિત ન થાય, પણ રુચિ નથી થઈ. જે નિર્દોષતાની રુચિ થવી જોઈએ એ સ્વભાવ છે, પવિત્રતા નિર્દોષતા એ જીવનો સ્વભાવ છે, એની જે રુચિ થવી જોઈએ એ થાય, એ સહિત ભાવના થાય તો એ ભાવના કામ પણ કરે છે. અભ્યાસ માટે ક્યાં જઈએ છીએ તો કોઈ ધૂમ બોલે છે, આત્મભાવના ભાવતા જીવ લહે તીવ્ર જ્ઞાન, શ્રીમદજીનું વચન છે. આત્મભાવના ભાવતા જીવ લહે તીવ્ર જ્ઞાન રે, આત્મવચન. ભાવનામાં તો ઘણો રસ આવે, પણ એકલી ધૂમ બોલે ત્યાં રુચિ ન રહીએ એટલે ભાવનાનો રસ નથી આવતો. રસ ને રુચિ અવિના ભાવે છે, અને રુચિ સહિતની ભાવના યથાર્થ છે. એટલે તો પૂજ્યબેન શ્રીએ કહ્યું કે આત્માની રુચિ સહિતના શુદ્ધ ભાવો વૈરાગ્યને ઉપશમ રસવાળા હોય છે, ને આત્માની રુચિ વગર પણ જીવો શુભ ભાવ તો કરે છે, પણ એ લુખા અને ચંચળતા વાળા હોય છે. બે ગુલામ નાખ્યા છે, બે ગુલામ નાખ્યા છે અસ્તિના છે. એમ રુચિને રસ સાથે, ભાવના સાથે, લગ્ની સાથે, એની ધૂન સાથે, આ બધા આનુષંગિક જે પરિણામ છે એની સાથે અવિના ભાવે છે રુચિને છે. રુચિ હોય તો એ બધા હોય, યથાર્થ યથાર્થ રુચિ ન હોય તો એ બધા ન હોય. એટલે એ તપાસવાની જરૂર છે કે ઉલટી રુચિમાં શું શું પ્રવૃત્તિ થાય, સુરતી રુચિમાં શું શું પ્રવૃત્તિ થાય, ઉલટી રુચિમાં જે જે પ્રવૃત્તિ થાય એનું નુકસાન શું, અને સુરતી રુચિથી પ્રવૃત્તિ થાય એનો લાભ કેટલો. બસ આ વાત જો જ્ઞાન તોડી શકે, એની તુલના કરી શકે, એનું મૂલ્યાંકન કરી શકે, તો જીવ સ્વભાવગત રીતે રસ્તો બદલશે. પરિણામ વિના પરિણામ સ્વભાવગત રીતે જ રસ્તો બદલશે. જે પરિણામ અનાદિના છે એ દિશા બદલતા નથી, રસ્તો બદલતા નથી, એ પણ સ્વભાવગતપણે બદલતા નથી. કે જીવ પર રુચિ કરે, રાગની રુચિ કરે, અન્ય તત્વની રુચિ કરે, બહિરુચિ હોય, અંતર સ્વભાવની પવિત્રતાની રુચિ ન હોય, અને ઈચ્છા કરે કે મને મારા પરિણામમાં કેમ કામ થતું નથી, એ તો અવિધિ એ કામ કરવા માંગે છે. જે વિધિસર કામ કરવા, પદ્ધતિસર કામ કરવા માંગતો નથી, એ પણ મેં થયું. રુચિને બદલાવ્યા વિના કોઈ ઉપયોગને બદલાવા ચાહે છે, ધ્યાનના શિબિરો કરે છે કે નહીં? ધ્યાનના શિબિરો કરે છે. રુચિના ઠેકાણા નથી, અરે ઠેકાણા નથી રુચિને, રુચિના વિષયને લોકો સમજતા પણ નથી કે અમારી રુચિ ક્યાં જાય છે. અને એકાંતમાં બેસીને પ્રયોગ કરવા બેસે છે ધ્યાનનો, ધ્યાન નહીં થાય, તરંગ થઈ પડશે. ધ્યાન છે તરંગરૂપ દશા થાય, ધ્યાન નહીં થાય. પછી તરંગને ધ્યાન માને, બીજી વાત છે. એ તો પથ્થરને હીરો માનવા બરાબર છે. આત્માની રુચિ થાય તો આત્માની રુચિ છૂટે જ નહીં. એમ કે છે કે જો સ્વરૂપની રુચિ થાય તો સેંકડો બહારના કામ કરવા છતાં પણ એક જ જગ્યાએ રુચિના વિષયમાં જાગૃતિ રહે, રુચિ આમાં જ રહે. બીજા કામ કરવા છતાં રુચિ આમાં રહે. આ વિશ્વ વિજયનો આવે છે આ દ્રષ્ટિની સજ્જાઈમાં. મન મહિલાનું વાલા ઉપરે બીજા કામ કરંતરે, તેમ શ્રુત ધર્મે મને દ્રઢ રહે જ્ઞાન ક્ષેપ પ્રબંધરે. આવે છે કે? તો એ તો સંસારમાં પણ લોકોને ખ્યાલ આવે છે કે બીજા કામ કરે એટલે જ્યાં રુચિ હોય ત્યાં જ જીવ રહે. જીવ ક્યાં રહે એને તો સીધું ચાલુ ભાષામાં કહેવાય કે એનો જીવ જ ત્યાં છે એમ કહેવાય છે. રુચિ નથી કહેવાતી. જ્યાં રુચિ ત્યાં જીવ, ને જીવ ત્યાં રુચિ. જ્યાં રુચિ છે ત્યાં આખો જીવ છે એમ કહેવાય છે. ભાઈ એનો જીવ ત્યાં છે. માણસ કે ને કોઈ સ્વાધ્યાયમાં કેમ આવું, અમારે એટલી ઉપાધિ છે કે મંદિરમાં આવીએ પણ જીવ ત્યાં રહીએ, એમ માણસ કે છે કે નહીં? બાહ્ય નિવૃત્તિ નથી લેતા, ઉપાધિ મારીએ છે પછી અહીંયા આવે તો એને જીવ ત્યાં હોય છે. બાહ્ય નિવૃત્તિ અંતર નિવૃત્તિ માટે સફળ છે એટલા માટે. સ્વરૂપની રુચિ થાય તો બીજા કામ કરવા પડે. પૂર્વ કર્મ નો ઉદય આવે ક્રમશઃ અને કરવા પડે. જીવ ઉપર ઉપરથી જોડાય ઉપયોગ વિનાના ચક્ષુની જેમ.
બરોબર.
ઉપયોગ વિના ચક્ષુ હોય છે, જો આમ ક્યાંય વિચારમાં ચડી ગયો હોય તો એનો ઉપયોગ ન હોય. સામેની ચીજને ન જોતો હોય, બીજાને એમ લાગે કે સામેની ચીજને જોવે છે, ઉપયોગ નથી હોતો. ઉપયોગ વિનાના ચક્ષુની જેમ કામ થાય.
બરોબર.
એ તો આ બધા અનુભવના દ્રષ્ટાંતો છે કે ઉલટો અનુભવ જેવો આમ થાય છે તો સુલટો અનુભવ થાય, એને એનું સુખ નિધાન નો વિશ્વાસ આવવો
જોઈએ
કે મારું અનંત સુખ મારું નિધાન આમાં ભરેલું છે. પછી એને એનો વિશ્વાસ આવે તો પરિણામ ત્યાં લાગે. વિશ્વાસ ન આવે તો અનુકૂળતામાં અને શરીરમાં બીજે સુખ છે એનો વિશ્વાસ મટતો નથી, છૂટતો નથી, એટલે પરિણામ સ્વાભાવિક રીતે ત્યાં જાય. બહુ સ્વાભાવિક પરિસ્થિતિ છે. ઉલટી કે સુલટી પરિસ્થિતિ એ બુદ્ધિ સ્વાભાવિક જ છે. સ્વાભાવિક એટલે વૈજ્ઞાનિક રીતે એમ છે, પદાર્થનું વિજ્ઞાન છે. બહારના કામ એને કરવા પડે ત્યારે એમની સાથે સાથે એને ખટકો ખટકે આ કરવું પડે છે. અમારે એમ ખટકે નંબર એક
ચોક્કસપણે કરવું પડે ને. બહારનું કામ
બેદરકારી નહીં, બેદરકારી નહીં. દરકાર તો એની પોતાની રુચિ છે એ વિષયમાં સાવધાની ને જાગૃતિ રહે છે. બહારના કામ તો ઉપર છેલ્લા ઉપયોગથી થઈ જાય છે, ઉપર છેલ્લા ઉપયોગથી થઈ જાય છે. એમાં એને ખટકે છે, આ એક એનું લક્ષણ છે. અરુચિનું લક્ષણ શું છે? એને ખટકે છે એવી પરિસ્થિતિ છે. જો ન ખટકે તો એનું સિદ્ધ અનુમોદન છે, તો સિદ્ધ અનુમોદન છે, તો રાગ નો રાગ થઈ ગયો. હા, તો પછી મિથ્યાત્વ અવસ્થામાં કરતા થાય, ભોગતા થાય, એકત્વ થાય, બધું થાય. હા, એમાં બે એક બે સ્ટેજ છે ને, એ વિચારીએ આપણે તો જે નિર્ણયપૂર્વકની રુચિ છે એ આત્માની અનન્ય રુચિ છે, તીવ્ર રુચિ છે.
હાજી,
કે જે પુરુષાર્થનો ઉછાળો ઉત્પન્ન કરીને અભેદ દશા સુધી પહોંચાડે છે. હવે જે મુમુક્ષુ જીવને સ્વરૂપ નિર્ણય થઈની એવી રુચિ નથી, એટલી રુચિ નથી. એને નિજહિતની રુચિ, પવિત્રતાની રુચિ, નિર્દોષતાની રુચિ, એ રુચિ એને હોવી જોઈએ. મારે પરિપૂર્ણ નિર્દોષ થવું છે, સંપૂર્ણ નિષ્કલન દશા મારે હોવી જોઈએ, એ મારું ધ્યેય છે. એ રીતે એને ઉપડવું જોઈએ.
બરોબર.
છોકરો પાટી ને પેન લઈને લખવા બેસે તો એ પાટી ને પેન સ્પર્શ કરે એ અહીંથી પહેલી વાત છે, કે આ લઈને બેસવાની વાત છે. એકડો કરવો હોય તો પૂર્ણતાનું લક્ષ્ય પહેલું એને બાંધવું જોઈએ, અથવા એને બંધાવવું જોઈએ. નહીતર શું કરવા? આ પ્રવૃત્તિ શું કરવા? કોઈ આગળ એનો હેતુપૂર્વક પ્રવૃત્તિ હોય છે ને, દરેક પ્રવૃત્તિની પાછળ એનો હેતુ હોય છે કે નથી હોતો? તો આ પ્રવૃત્તિનો હેતુ શું? બસ સીધી વાત છે. એ વાત પોતાનો હેતુ વિચારે જ નહીં તો એ પ્રવૃત્તિ કરવી તો નિરર્થક છે, અથવા વગર વિચારની એ પ્રવૃત્તિ છે. વગર વિચારે કોઈ બી કામ કરવાનો અર્થ છે? કોઈ પણ કામ વગર વિચારે જ કરવાનો અર્થ છે ને? એ તો નિરર્થક છે. હરિયંત દેવ અને તેમના શાસ્ત્ર એમ કહે છે કે પ્રભુ તું જ્ઞાન માત્ર છો, આ બધાને આખા દિવ્ય ધ્વનિને બાર અંગમાં સાર કાઢીને મૂક્યો છે. બહુ જબરદસ્ત વાત છે. ત્યાં પ્રીતિકર અને એકમાત્ર ત્યાં પ્રીતિકર, અમારા પ્રત્યે પણ પ્રીતિ એટલે રાગને છોડી દે. અમે ચાહતા નથી, ઈચ્છતા નથી કે અમારા પ્રત્યે કોઈ રાગ કરે. જગતમાં બીજા પોતાને અનુકૂળ થાય, બીજા પોતાના પ્રત્યે અનુરાગ કરે તો રાગી જીવોને મીઠાશ આવે છે. વિતરાગી આત્માઓની એ વિશિષ્ટતા છે, એક બહુ મોટો સદગુણ છે કે રાગી પ્રત્યે પણ રાગ કરતા નથી, એના પ્રત્યે રાગ કરે એના પ્રત્યે પણ રાગ કરતા નથી. એટલું તો નહીં પણ જે હોય તે સ્પષ્ટ કહે છે. એમાં આ મારા પ્રત્યે રાગ કરનારને દુઃખ લાગી જશે તો એ દ્રષ્ટિકોણ ખલાસ થઈ ગયો છે. એ દ્રષ્ટિકોણ ત્યાં ખલાસ થઈ ગયો છે કે એને પણ હું સત્ય કહીશ તો દુઃખ લાગશે, તો પણ વિશેષ વિચાર કરશે તો એને એમ લાગશે કે આ દુઃખ મને લાગ્યું છે તે અનુચિત છે. સમુચિત રીતે તો મારા હિતની વાત હોવાથી મને ઠીક લાગવું જોઈએ, તો તું અઠીક લાગ્યું છે તે બરાબર નથી. માટે જ્ઞાની બીજાને સારું લગાડવા માટેની પ્રવૃત્તિ કરતા નથી કે ચાલો ભાઈ આ મને અનુકૂળ છે, મારા અનુરાગી છે, એને હું સારું તો લગાડું, એને દુઃખ ન લાગે. બીજાને દુઃખ લાગે એને વાંધો નહીં, પણ આને દુઃખ ન લાગવું જોઈએ. એ પ્રવૃત્તિ તો ખૂબ ખુશામત પ્રિય જે વ્યક્તિ હોય એ જે કરે, જેને ખુશામત પ્રિય હોય એવું કરે તો અવગુણમાં જાય છે.
પરમ ભગવાન પાસે આવ્યા તો પરમ ભગવાન પાસે આવ્યા કે તું મારી પાસે તારી પાસે ગયા.
અમારા પ્રત્યે તું પ્રીતિ કર એ વાત અમારી આજ્ઞા ભારની છે. અમારી આજ્ઞા એવી નથી કે તું અમારા પ્રત્યે રાગ કરજે. રાગ કરવાની જ આજ્ઞા નથી.
બરોબર.
વિતરાગ માર્ગે ચડાવવાની આજ્ઞા છે, રાગ કરવાની આજ્ઞા
નથી.
છે ભગવાન એમ નથી કહેતા કે તું મારી ભક્તિ કર. વિતરાગ છે તો પોતે એવા એવી અપેક્ષા રાખે, જે કોઈ આત્મા એવી અપેક્ષા રાખે કે તમે મારી પ્રશંસા કરો, મારા ગુણાનુવાદ કરો, મારી ભક્તિ કરો, મને માન આપો, તો પોતે દીન છે, એ પોતે માગે છે, માગે છે તે દીન છે. પછી માન માગે કે ચીજ માગે બધું સરખું જ છે, એ પોતે દીન છે. મનુષ્ય પ્રાણીને સૌથી મોટામાં મોટી કોઈ અવરોધ વાળી ચીજ હોય તો આ માન કપાય છે. આનંદ ગંજીએ એને કૂતરાની સાથે સરખાવ્યા છે. કુક્કર આશા ધારી જેમ કૂતરો છે એ ઘરે ઘરે બટકું લેવા માટે ભીમા કરે છે, એમ માન વૃત્તિ જેને છે એને એમ થાય છે કે મને આ માન આપે તો સારું, મને આ માન આપે તો સારું, મને આ માન આપે તો સારું, મને આ માન આપે તો સારું. બધે એને માન જોઈએ છે, ઘરે ઘરે માન જોઈએ છે. એને કુક્કર આશા કહે છે, કૂતરાની આશા કહે છે. આ સાચી વાત છે. એટલા માટે એમણે એ સરવાળો માર્યો છે કે આ જગતમાં અત્યારે ભરતક્ષેત્રની અંદર જેટલા અન્ય પંથ ચાલે છે ધર્મના, એ મૂળ ઋષભદેવ ભગવાને 1 કરોડ પૂર્વ પહેલા, 1 કરોડા કોડી પૂર્વ છે ને, 1 કરોડા કોડી પૂર્વ પહેલા એક ગોળાકોળી સાગર પૂર્વ ને એક ગોળાકોળી સાગર. જયારે જૈન માર્ગ પ્રવર્તાયો ત્યારે એમ જ ફાટા પડ્યા, એ માનથી પડ્યા છે.
માનથી પડ્યા
જેટલા ફાટા પડ્યા એ માનથી પડ્યા. કેવી રીતે માન છે કે સાંભળી દિવ્ય ધ્વનિ, તીર્થંકર જેટલા તો પુણ્ય હોય નહીં સાંભળનાર, પણ બીજા એને ચડાવતા હોય તમે મહાન છો, તમે ગુણવાન છો, તમે મહંત છો, તમે સંત છો, તમે આચાર્ય છો, ફલાણા છો. મારી વાત થઈ આ ધર્મ છે તો સમુદ્ર જેવો છે. સમુદ્ર કોનો?
સમુદ્ર નો.
સમુદ્ર કોનો?
સમુદ્ર.
સમુદ્ર કોઈ નો નથી. એને કોઈ વાળી લે ભાઈ આ સમુદ્ર ને ઘરે લઈ જવું છું, કોઈને નહીં અડવાનું. એ તો સમુદ્ર વિશાળ ચીજ છે. એમ ધર્મ તો વિશાળ ચીજ છે. જે જે ધર્મ કરે તેનો ધર્મ પાળે, એનો ધર્મ. અમે અમારું આ જુદું, આટલું અમારું આ ગ્રુપ જુદું. અમે માનનારા, અમે આમ કરનાર, અમે આમ, અમે આમ, અમે આમ. માનથી આખો એક સમૂહ ઉભો થયો એટલે એને એક પંથે જુદો કાયદો, બીજા એ બીજો કાયદો, ત્રીજા એ ત્રીજો કાયદો.
અમારે આખું હિન્દુસ્તાન, અમારે આખું હિન્દુસ્તાન છે.
આખું હિન્દુસ્તાન છે કે ઘરે થોડું આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય નીકળ્યો 200 વર્ષ થયા. બિચારા એવું તો મૂળ તો હિન્દુ ધર્મનો એ ફાટો છે, પેટાભેદ છે. તો એ લોકો રામાયણ પણ કથા કરે છે, ભાગવતની પણ કથા કરે છે. કથા તો નથી કરે રામાયણ ભાગવત, મુખ્યપણે કૃષ્ણને ભજે છે. નહીં બીજા રૂપે નહીં, કૃષ્ણને એ ઓલા ગોપીઓ એની ભક્તિ કરતી હતી એટલે ગોપીનાથ ભગવાન કહે છે. શું કહે છે?
ગોપીનાથ.
કટલાની અંદર જે મૂર્તિ સ્થાપી છે એને ગોપીનાથજી મહારાજ કહે છે. ગોપીનાથજી કહો કે શ્રી કૃષ્ણ કહો. હવે છતાંય તે જે શ્રી કૃષ્ણના બીજા અનુયાયીઓ છે હિન્દુઓ, એનાથી એ જુદા પડે છે. તો એ ભાગવતની કથા કરતા જો ધૂન બોલી હોય તો કે સ્વામિનારાયણ ધૂન બોલ,
સ્વામિનારાયણ
કૃષ્ણને નહીં બોલે. શું કૃષ્ણની ધૂન નહીં બોલે? શું છે કે અહીંથી અમે જુદા પડીએ છીએ. એમાનો મતલબ શું છે? હા, અહીંથી અમે જુદા પડીએ છીએ એમ કેમ છે. એવી રીતે દરેક અહંપણું કરીને જુદા પડે. પૂછે છે કાનજી સ્વામીએ કોઈ ગાદી કેમ ન સ્થાપી અને એને કોઈ એક વ્યક્તિને વારસદાર તરીકે કેમ ન મૂક્યા કે ભાઈ આના પછી મારું શાસન આ ચલાવશે? એ પરિસ્થિતિ નહોતી એમની સમજણમાં. આ તો વિતરાગનો ધર્મ છે, પાળે એનો ધર્મ છે. મને સત્ય સમજાયું મેં કહ્યું, બાકી સાંભળીને ધર્મ પાળવાની જવાબદારી સૌ સૌની અંદર છે. આ મારા ને આ તમારા એ પ્રશ્ન નથી. ગાળો દેનાર ને પ્રભુ કહેતા ને પ્રભુ તમા શું કરે. વાત પૂરી થઈ ગઈ. એટલે એ ફલાણો પંથ ચલાવવો છે એ માનમાંથી ઊભી થયેલી ચીજ છે. જુદા પડે ત્યાં કલ્પના થાય છે જીવના સ્વરૂપને વિશે, પદાર્થને વિશે કલ્પના થવાનું કારણ શું? કે એક લોક સંજ્ઞા, એક ઓઘ સંજ્ઞા. શું? લોક સંજ્ઞા અને ઓઘ સંજ્ઞા એ પદાર્થને વિશે અન્યથા કલ્પના થવાનું કારણ છે. કેમ કે ઓઘ સંજ્ઞામાં વસ્તુની પરીક્ષા નથી, એટલે ગમે તે યદવા તદવા કલ્પના કરશે. લોક સંજ્ઞામાં લોકોમાં પોતાની વિશિષ્ટતા દેખાડવા કંઈક નવીન વાત ઊભી કરશે, એ કલ્પનાથી ઊભી કરશે. જે અનાદિ પરંપરાથી ચાલી આવે છે વસ્તુ સ્થિતિ, તેની તે કહે તો પોતાનું મહત્વ ન રહે. એક એક વાત બહુ વિચારવા જેવી છે. કે ગુરુદેવે ક્યારે એમ નથી કહ્યું કે આ હું કહું છું, એમ ક્યારે નથી કહ્યું. કોઈ પણ નવો ન્યાય કાયદો હશે તો આ હું કહું છું એ વાત નહીં આવે. વિતરાગ સર્વજ્ઞના શાસનમાં, આચાર્યોના સૂત્રોમાં ગંભીર વાતો પડી છે. આચાર્યો આમ કહે છે, આમ કહે છે, ભગવાન આમ કહે છે, હું આમ કહું છું એ ક્યાંય નહીં આવે. તમે પ્રવચનની 9000 ટેપમાંથી જોઈ લેજો. બરાબર, વિષય સમજવા જેવો છે. એક એક વાતની અંદર ભલે કેટલાક ન્યાયો એવા નીકળ્યા છે કે શાસ્ત્રમાં ગોતવા કઠણ પડે, પણ જ્ઞાની એમ ક્યારે નથી કહેતા કે આ મેં કીધું, આ મારો પંથ છે, આ મારી વાત નવી છે એમ નથી. વસ્તુના સ્વરૂપ વિશે કલ્પના નથી કરતા, એમને સ્પષ્ટ જ્ઞાન વર્તે છે કે વસ્તુનું આવું સ્વરૂપ છે. મારા પહેલા અનંત જ્ઞાનીઓ જે થયા એ બધાએ આવું જ વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે. મેં કોઈ નવીનતા થોડી ઊભી કરી છે, અથવા વસ્તુના સ્વરૂપ વિશે કોઈ નવીનતા થોડી લાવવામાં આવે છે. એ તો જે છે તેના લીધી છે વસ્તુનું સ્વરૂપ. જેમ મને અનુભવમાં આવ્યું એમ અનંતાને આવ્યું છે અને અનંતાને આવશે, એમાં મારી કઈ વિશેષતા થોડી છે કે હું આમ નવું બતાવી દઉં છું. ત્યારે લોક સંજ્ઞા વાળાને નવીનતા બતાવવાનો ભાવ હોય છે. અને યથાર્થ રૂચિ વગરના જીવને નવીનતાની અપેક્ષા હોય છે કે કોઈ સંભળાવનાર મળે તો એ નવીન વાત શું સંભળાવે છે એને એ સાંભળવું હોય છે. શું એની રૂચિના ઠેકાણો નથી. જો નવીન વાત આવે તો એને ઠીક પડે છે, રૂચિમાં રૂચે છે, અને તેની તે વાત આવે તો એને અરુચિ થાય છે. આમાં રોજ ઉઠીને તેની તે વાત છે, બધી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, ને રાગના આત્માનો નથી, ને ફલાનો ના, તો રોજ એની એ વાત છે. આત્મા આત્મા કૂત્યા કરે છે. શું ક્યાં એક જણા અરુચિ ગુરુદેવનું કીધું કે આ રોજ તમે સાહેબ આપણે આત્મા આત્મા શું કૂત્યા કરો છો? કે ભાઈ આત્મા છે, સર્વસ્વ છે, એમાં આનંદ નિધાન ભર્યા છે, એના ગાણા સર્વજ્ઞ કેવડીએ દિવ્ય ધ્વનિમાં ગાયા છે, અને સર્વસ્વ સારભૂત અને અનંત મહિમાવંત, અદ્વિતીય મહિમાવંત એક આત્મા છે. પણ લોક સંજ્ઞાથી નવીનતાની ઉપજાવે છે કલ્પના કરીને, અને પછી એની પકડ કરે છે કે નહીં મારી વાત સાચી. પછી એને અનુસરવા વાળા મળી જાય છે, એવી જ યોગ્યતા વાળા જેવો અલ્પ બુદ્ધિના ધારક હોય છે, એને અનુસરવા વાળા મળે છે. એક જૂથ ઊભું થાય છે, એક સંપ્રદાય સ્થપાય છે. એમને સંપ્રદાયો માનને કારણે, લોક સંજ્ઞાને કારણે ઘટતા જાય છે.
આવ્યા છે હિત કરવા અને અહિત થઈ જાય છે માનનાઓનો.
સાવધાની તો કરવી જોઈએ. વેપાર કરવા જાય દુકાને, એમને માનેખ વેચીને વેપાર કરે છે, જે કરે છે એને ધીરો. અથવા ઘરે માગે ભાવે આપી દો. ભાઈ આ કાપડ નો શું ભાવ? 10 રૂપિયા મીટર મને તો 6 રૂપિયા મીટર આપો તો લેવો છે. લેતો જાય આપી દે. સાડા 9 નું લાઈ મને 6 માં આપે શું થાય?
દાખલો તો બરાબર સમજાય. પાછો અહી થઈ જાય છે ને ત્યાં
ત્યાં દરકાર કરે છે, પણ અહીંયા તો અહીંથી વધારે જોખમી વધારે છે. બધું તો સાધારણ નુકસાન છે, આ તો મોટું નુકસાન નથી. કાળો ભગવાન તો અંદર શીતળ શીતળ ચૈતન્ય ચંદ્ર જીન ચંદ્ર છે. ત્યાં પ્રીતિ બરફની પાઠ જેમ હોય એમ ચૈતન્ય શીતળ પાઠ છે આત્મા. ચૈતન્ય ચંદ્ર છે, જીન ચંદ્ર છે, અનંત મહિમાનંદ છે. ત્યાં પ્રીતિ કર. એની પાસે આખું જગત તુચ્છ છે. રસ્તામાં પીડાઈ ગયો છે, કિંમત છે. બસ અમારે આખું જગત એમ છે, આખું જેમ તણખલા પીડ્યા છે આખું જગત પીડ્યું છે. પોતે સામું જોતા મુખ ફેરવી લીધું છે. પૂજામાં ઘણું તત્વ આવે છે. પૂજામાં તાત્વિક વિષયો ઘણી વાર લે છે. ઘણા જ્ઞાનીઓ એ પૂજા રહે છે. કહે છે કે તારો ભગવાન તો અંદર શીતળ શીતળ જીન ચંદ્ર ચૈતન્ય ચંદ્ર છે. ત્યાં પ્રીતિ કરને ગગનમાં જે ચંદ્ર છે તે શીતળ હોય છે, પણ એ તો જળની શીતળતા જળરૂપ છે. આ આત્માની શાંતિ ને શીતળતાની વાત છે. આમ તો આ ચંદ્ર પણ લોકોને ઠીક લાગે છે કે તારો ચંદ્ર નો પ્રકાશ શીતળ છે. પ્રકાશ સામાન્ય રીતે ઉષ્ણ હોય છે, ઉર્જાનું ભેદ છે એટલે શું, પણ છતાં એ ચંદ્ર શીતળ હોય છે. એ બીજી જળ છે. આત્મા જે ચૈતન્ય ચંદ્ર છે, જીન ચંદ્ર છે, એકદમ શીતળ શીતળ શીતળી ભૂત આત્મિક શાંતિ જેને કહી અલૌકિક અવર્ણનીય વિષય છે. એવું શીતળ આત્મા છે. આ શાંત 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 ચૈતન્ય ચંદ્રની ચિત્ર શીતળતા તો અતિન્દ્રિય શાંતિમય છે. અને આત્મા તો એકલું શાંતિનું ઢીમ છે. સોનાનું ઢીમ હોય એમ એકલું શાંતિનું ઢીમ છે, એકલું જ્ઞાનનું ઢીમ છે આત્મા. એવું આત્મા છે. મહિમા કરે છે સ્વરૂપની. અહીંયા શાંતિ અને શીતળતાની પ્રધાનતાથી મહિમા કરે છે. મહિમાના ઘણા બોલ આવે પણ પડખાં જુદા જુદા આવે. કેમ કે આત્મા પોતે અનંત ગુણવંત છે. ક્યારેક કોઈ ગુણથી મહિમા કરવામાં આવે છે, ક્યારેક કોઈ ગુણથી મહિમા કરે છે, ક્યારેક જ્ઞાન કોઈ ગુણથી મહિમા કરે છે. એક એક ગુણ એવા દિવ્ય અને અતિન્દ્રિય છે. કહે છે કે આ શાંત 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 ચૈતન્ય ચંદ્રની શીતળતા તો અતિન્દ્રિય શાંતિમય છે. અંદરમાં એકનું શાંતિનું ધીમ છે. બેહદ શાંતિ, કેટલી
બેહદ,
ડૂબી જાય શાંતિમાં એવી બેહદ શાંતિ છે. શાંતિનો સમુદ્ર છે અંદર. દીપચંદજી એમ કહે છે કે આત્મા અમૃતનું સરોવર છે. આત્મા તો અમૃત સરોવર છે. આત્મા સરોવર શબ્દ દરિયામાં તો શું છે, ઉછાળા હોય. સરોવરનું જે જળ છે નિર્મળ અને શાંત હોય છે. અને એ સરોવરમાં પાણીની ધીમી લહેર ચાલતી હોય છે. એમાં શાંતિની લહેરો ઉઠે છે અંદરમાં. એવું અમૃત સરોવર છે આત્મા. એકનું શાંતિનું ભીમ છે. તેને શાંતિનું ભીમ કહો કે જ્ઞાનનું ભીમ કહો, એ શબ્દ વિશેષતા છે. બંને એક જ છે. એ તો શાંતિ થી કહો તો 100% આત્મા શાંત સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે. જ્ઞાન થી કહો તો 100% આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ તો જે ગુણ થી કહો એવું જ છે. માટે જેટલું આ જ્ઞાન છે તેટલું પરમાર્થ આત્મા છે. 206 ગાથા ઉપર પ્રવચન ચાલ્યું કે ત્યાં પરમાર્થ આત્મા છે, સત્ય આત્મા આટલો છે, પરમાર્થ આત્મા આટલો છે, કલ્યાણ સ્વરૂપ આત્મા
આટલો જ છે,
આટલો છે. કે જેટલું આ જ્ઞાન છે તેટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ પ્રતિબંધ બન, આમાં જ પંખ પ્રતિબંધ બના, આમાં જ સ્થિર થા, આમાં જ થર એમ કહ્યું. માટે જેટલું આ જ્ઞાન છે, અહીંથી પકડાવી લીધું છે, જેટલું આ જ્ઞાન છે તેટલો જ પરમાર્થ આત્મા છે. વિચાર ન કરવો પડે પણ પકડે ત્યાંથી, ગ્રહણ કરી લઈએ. ગ્રહણ કરવાથી કાર્યસિદ્ધિ છે, દૂર રહીને વિચાર કરવાથી કાર્યસિદ્ધિ નથી. આમાં શું છે, એક પરિસ્થિતિને બદલવાની છે, એ પ્રકારે બદલવાની છે કે મિથ્યાત્વને લઈને આ જીવ અનાદિથી પર્યાય બુદ્ધિ છે એટલે વિચાર કરે છે આત્માના, ત્યારે પણ પર્યાયમાં ઊભો રહીને, ક્યાં ઊભો રહીને,
પર્યાયમાં ઊભો રહીને,
પર્યાયમાં ઊભો રહીને આત્માના વિચાર કરે છે, એ પરિસ્થિતિ બદલવાની છે. તો જે જ્ઞાન છે અને જ્ઞાનથી જે સ્વભાવ છે, વસ્તુ છે, જ્ઞાનમાં જે વસ્તુ છે ત્યાંથી વસ્તુને ગ્રહણ કરવામાં આખી પરિસ્થિતિ જ બદલવી છે. જે અહંપણું છે એ સ્વભાવમાં લાવવું છે, વસ્તુમાં લાવવું છે અને અહીંથી ઉઠાવી લેવું છે. પર્યાય બુદ્ધિ ખતમ કરવી છે. પર્યાય બુદ્ધિ છે, પર્યાયમાં ઉભો રહીને દ્રવ્યની વાત કરે ત્યાં સુધી નકામ જાય. કોઈ એમ કહે કે અમે તો દ્રવ સ્વભાવની મહિમા કરીએ છીએ અને અમને દ્રવ સ્વભાવની મહિમા જ એક પસંદ છે અને દ્રવ સ્વભાવની મહિમા કરનારો દ્રવ્યને પ્રાપ્ત કરે છે માટે મહિમા કરવી એક જ અમે તો વાત પકડી છે. તો કોઈ ઉભો રહે, ક્યાં ઉભો છો તો
એ વિચાર,
દ્રવ્યની મહિમા ક્યાં ઉભો રહીને તું કરે છો, આ અમારો સવાલ છે. દ્રવ્યમાં ઉભો રહે કે અંદર નહીં કે પર્યાય, અનાદિથી પર્યાયમાં ઉભો છે. એને એમ કહે છે કે આ સ્થિતિ બદલી નાખવાની છે અને એ દ્રવ્યને લક્ષમાં લઈને એમાં એને ગ્રહણ કરવું, આ હું એમ એને ગ્રહણ કરું એ પદ્ધતિ છે. એમાં જાગૃતિ, પ્રત્યક્ષતા, વ્યાપકતા એ બધો વિષય સાથે અનુસંધાન છે. માત્ર પર્યાયમાં ઉભો રહીને વિચાર કર્યા કરે આત્મા આવો, આત્મા આવો, આત્મા એ આત્માની પણ પર્યાયમાં બેસીને વાત કરે છે, પર્યાયમાં ઉભો રહીને વાત કરે છે. એ સ્થાન તો આખું બદલી નાખવાનું. ખટકે છે કે પેલી વાત દુઃખી હોય તો ખટકે શું, દરિયામાં માણસ તોફાનમાં સપડાયેલો છે, આ સંસારના તોફાનના દરિયામાં જીવ સપડાયેલો. હવે એને તોફાનમાં પણ એમ ખબર પડી કે કિનારો આ બાજુ છે, શું આ બાજુ એટલો દરિયો છે માઇલો સુધી, આ બાજુ થોડોક ચાલીએ તો પણ કિનારો હાથમાં આવે એવું છે. હવે તોફાન એવું છે કે એને દરિયામાં ખેંચે છે, એની હોડીને દરિયા બાજુ ખેંચે છે. તોફાન એવું છે, પ્રયત્ન શું કરશે, કિનારા બદલો, બસ આ પરિસ્થિતિ હોવી જોઈએ. ભલે ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે ઉદય હોય, પણ પોતાનો અંતર પ્રયત્ન બરાબર હોવો જોઈએ, પોતાની દિશામાં જવાનું, તો એમાં સફળતા મળે છે. તો ગમે તેટલા મોટા તોફાનમાંથી જીવ નીકળી જાય છે, બચી જાય છે, એટલી શક્તિ છે. તોફાન મોટું છે માટે નહીં બચાય એવું નથી, અનાદિનું છે માટે નહીં બચાય એવું પણ નથી. જેને ગુણ રૂચે છે, જેને સ્વભાવ રૂચે છે, પવિત્રતા નિર્દોષતા રૂચે છે, એને દૂષણ ને તો અરુચિત થવાનું, એટલે એ પક્ષે તો અરુચિ નું કાર્ય પર્યાપ્ત છે. આ બાજુ એવો જે સ્વભાવ છે, જ્ઞાન માત્ર છો, એનાથી રહી છો, અથવા એનાથી મને કોઈ કાર્ય સિદ્ધિ નથી, લાભ નથી, તો દ્રષ્ટાંત થઈ ગઈ એટલે ખ્યાલ આવી ગયો કે જે દૂષણથી જીવ પ્રવૃત્તિ કરે છે, આત્મામાં શું આવે છે એ વખતે તપાસ. આત્મામાં શું આવે છે? મળે જ કઈ આત્માને? આત્મા કઈ વધી જાય છે? આત્મામાં કાંઈ આવી જાય છે? આત્માને કાંઈ મળીને લાભ થઈ જાય છે? એવું તો કાંઈ છે. આત્મા તો જે છે એ છે, એમ પોતાના લક્ષ માત્રથી કોઈ વસ્તુ આખી એનો રસખલાસ થાય છે. પરિણામમાં જે કાંઈ મુખ્ય વાત છે એ રસની છે,
બરોબર.
તો એ આત્મલક્ષ રસને તોડે, બસ આ અભ્યાસ એના માટે ઘણું કામ કરી જશે. જો રસ તોડતા આવડે અને આત્મલક્ષે ગમે તે દોષ હોય તો એનો રસ તૂટ્યો એટલે ખલાસ. જે કાંઈ મુખ્ય વાત છે એ રસની છે, રસ પરિણામમાંથી તૂટ્યું એટલે પરિણામ ખાલી ખોખું થઈ જશે. કેવું થઈ જશે?
ખાલી ખોખું,
દુઃખું ખોખું થઈ જશે પરિણામ. એનાથી પછી ડરવાની જરૂર નથી. જે રસ છે એ ભયાનક છે. સમયસારની અંદર બંધ તત્વ એ રસને લીધું છે. બંધ તત્વનો જ્યાં વાત કર્યો છે, નવ તત્વમાં બંધ તત્વ કોને કહ્યું? કે રાગ રસ, રાગની અંદર જે રાગ રસ છે એ બંધ તત્વ છે. રસ તૂટ્યો એટલે વાત પૂરી થઈ. દોષનો દોષનો રસ તૂટ્યો પછી ભય નથી,
બરોબર,
પછી નિર્ભય છે પોતે. એટલે આ વિષય એવો છે કે રસ તોડી નાખે, ગમે તે પરિણામ ઉત્પન્ન થયું, પણ નામ માત્ર છું, ભિન્ન છું, એ વસ્તુનું કોઈ મૂલ્ય નથી. ત્યાં રસ તૂટી જશે. રસથી જ એવી છે કે એક રસ ચાલતો હોય એમાં બીજી વાત ઊભી થાય એટલે રસમાં વિક્ષેપ પડે અને રસ તૂટી જાય,
બરોબર.
એટલે વિક્ષેપ કરી નાખવાનો છે. આત્મલક્ષે ચાલતા રસમાં વિક્ષેપ કરી છે, બસ પડ્યું. રસ તૂટ્યો એટલે પછી અંદર તોડતા જાય, વારંવાર રસને તોડતા જાય. જે શક્તિ છે એ રસમાં છે, પરિણામની શક્તિ બધું પરિણામ રસમાં છે. એટલે થાય એવું છે. તિર્યંચો કામ કરે છે, તિર્યંચો અંતિમ સ્થાન સુધી આવે છે એટલે શું કહેવાય? મુનિદશાને તો કઈ છે છેટો ન રહ્યો એને, પંચમ સ્થાન એટલે મને દશાથી લગો લગ આવી ગયા. ત્રીન ચાંગ સુધી આવે છે,
ત્રીન ચોકડી જાય છે ને અમારે તને મળે કેમ?
પોતે મૂર્છાયેલો છે, સુભાન શુભમાં પોતે
મૂર્છાયો,
મૂર્છાયો છે, સાચી વાત છે. પોતે પોતાને નુકસાન કરે છે તો એ પોતાને વિચારવાનું, પોતાના નુકસાનને પોતે ન જોવે, ન તપાસે, મટવાનો અવસર પણ આવે. કોઈ બીજો થોડો કરી દેશે
નહીં.
બીજા તો દેવગુરુ શાસ્ત્ર આંગળી ચીંધે છે કે જો ભાઈ આમ ન થાય ને આમ થાય, કામ તો પોતાને
પોતે કરવાનું. देवादिदेव श्री मंदर भगवान नमो जय गोपाल कृपालु श्री कानपुर।